જ્યારે હું દ્રષ્ટિ કરું છું ત્યારે જગતમાં ઘણા બધા પિતાઓ આપણે જોઈએ છીએ. જગતના પિતાઓ કે જેણે પ્રભુ શ્રી કૃષ્ણને જાણ્યો નથી, અને જગતના પિતાઓ કે જેણે પ્રભુ શ્રી કૃષ્ણને જાણ્યો છે, એનો તફાવત હું તમને જણાવું તો આ પ્રમાણે કહી શકે કે સાંસારિક જે વાતો છે તેના કરતા તેઓ આત્મિક વાતો પર વધારે ધ્યાન આપે છે. ટીવી કરતા તેઓ બાઇબલને વધારે પ્રેમ કરે છે. સિનેમા અને નાટકો કરતા તેઓ પ્રભુના મંદિરમાં આવવાનું વધારે પસંદ કરે છે. પાર્ટી મહેફિલો ના કરતા તેઓ પ્રાર્થનામાં પોતાનો વધારે સમય આપે છે. આ દુનિયાના ભૌતિક વાના કરતા જે સ્વર્ગના સુખ છે તેની તેઓ આશા રાખે છે. આવા ખ્રિસ્તી પિતાઓને હું અભિનંદન આપું છું, અને આ ફાધર્સ ડે હું તમને હેપી ફાધર્સ ડે કહું છું. તમે બાઇબલ ઉઘાડો, નવપતિનું પુસ્તક તેનો પહેલો અધ્યાય, અને લગભગ જો મારી ભૂલ ન થતી હોય તો પ્રતિકરણના 14માં અધ્યાય સુધી તમે 1500 અને 1 કરતા વધારે વાર પિતા એ શબ્દ વાપરવામાં આવ્યો છે. ઉત્પત્તિ 1 થી પ્રતિકરણ અને 14 સુધી, પ્રતિકરણ 14 થી 22 સુધી કોઈ જગ્યાએ પિતા શબ્દ વાપરવામાં આવ્યો નથી. પણ આ નામ એટલું બધું મધુર છે કે પ્રભુને તેના સંકેતન તારવા તેના જે પ્રબોધકો છે તેમને પ્રભુએ આ મહાન નામ પિતા આપ્યું કે છેણો તેમને વારંવાર પ્રયોગ કરીને આપણા જીવનમાં જે સારું છે તે શીખવવા માટે તેમણે કોશિશ કરી. ગઈકાલે હું એક હિન્દુ ભાઈની સાથે વાત કરતો હતો, બહુ જ તત્વજ્ઞાની છે, સુંદર નોકરી કરે છે, અને મેં એમને પૂછ્યું કે આ રવિવારે તો ફાધર દિવસ છે, ફાધર ડે છે, અને તમે કોઈ તૈયારી કરી? ત્યારે કહે છે, દિનકરભાઈ, અમે ભારતની અંદર 365 દિવસ જન્મ્યા ત્યારથી અમે મોટા થયા ત્યાં સુધી એ બાપની સાથે રહીએ છીએ. પછી એક દિવસ થાય અને એમને કાળ આપવું એ કેવું અજુગતું ગણાય. પણ હું તમને કહું છું કે જે બાપ આપણો આકાશમાંનો બાપ જે આપણી સાથે જ્યારથી આપણો જન્મ થયો ત્યારથી આપણે મરી જઈએ છીએ તેની હદમાં આપણે રહીએ છીએ, તો પણ દરરોજ આપણે ઘૂંટડે મળીને તેનો આહાર માનીએ છીએ, તો આપણા પિતા કે જેમણે પુષ્કળ મહેનત કરીને આપણને મોટા કર્યા, આપણને ભણાવ્યા, એનો વર્ષમાં એકવાર આહાર માનવો એ ખોટું નથી. અને એથી દાઉદ શાસ્ત્રી કહે છે કે આહાર માનતા માનતા અને સ્તવન કરતા કરતા તેના આંગણામાં આવો. જો દાઉદ યહોવા બાપના આંગણામાં દરરોજ તેનો આહાર માનવા માટે આવતો હોય તો વર્ષમાં એકવાર આપણે આપણા મા બાપનો આહાર માનવો, આપણા પિતાને યાદ કરીને તેનો આહાર માનવો એ કંઈ જ ખોટું કહેવાય નહીં. અને આ સુંદર દિવસ જ્યારે આપણને પ્રભુએ આપ્યો છે આભાર માનવાનો, ત્યારે આપણે ખાસ કરીને આભાર કેવી રીતે માની શકીએ, શું કરીએ તો આપણે આભાર માની શકીએ? બાળકો તરીકે આપણી એ ફરજ થઈ પડે છે કે આપણે પિતાનો આભાર માનવો જોઈએ, અને એ આપણી ફરજ થઈ પડે છે. જો ગીત શાસ્ત્ર એનો 22મો અધ્યાય અને 23મો અધ્યાય અને 22 થી 25મી કલમમાં જોઈએ તો દાઉદ કિસ્તાસ્ત્રી કે છે સુલેમાન રાજા કે જે જ્ઞાની હતો ત્યાં પ્રમાણે કહે છે, તારા પોતાના બાપનું કેવું સાંભળ અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ, સત્ય ખરીદ અને તેને વેચી ન દે. હા, જ્ઞાન શિખામણ બુદ્ધિ પણ વેચી न दे। નેકીવાન દીકરા નો બાપ ઘણો હરખાશે અને જે શાણો છોકરો છે તે તને જન્મ દેનાર ને આનંદ આપશે। તારા બાપ ને તથા તારી માને ખુશ રાખ અને તારી જનેતાને હરખ પહોંચા। આ તો સુલેમાન રાજા પ્રભુનો ભક્ત તેના પવિત્ર આત્માની મારફતે આ આપણા જુવાનોને એ શિખામણ આપે છે કે તું તારી માનું તથા તારા બાપને સન્માન કર, તેને માન આપ, તેમની તું તેમને તું વૃદ્ધ થાય ત્યારે તું તેમને તુચ્છ ન ગણ। અને એ જ સુલેમાન રાજા ફરીથી તાંગડી ત્રીજા અધ્યાય અને તેની 11 અને 12મી કલમમાં આ પ્રમાણે કહે છે, મારા દીકરા યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેના ઠપકાથી કાયર ન થા। કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો દે છે તેમ યહોવા જેના પર તે પ્રેમ રાખે છે તેને તે ઠપકો દે છે। યહોવા બાપ એ જગતના પિતાની પાસેથી આ દાખલો લે છે કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે। જ્યારે તમને ઠપકો દે તમારા પિતા ત્યારે તમે કહે છે કાયર ન થઈ જાઓ, તમે તેનાથી ગુસ્સે ન થાઓ। પણ દાઉદ રાજા જ્યારે પાપ કર્યું અને યહોવા તેની પર ગુસ્સે થયો અને જ્યારે એને શિક્ષા કરી ત્યારે બહુ જ અજાબ જેવા વચનો એ આપણને કહે છે। અને એ અજાબ જેવા વચનો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણે મનમાં વિચાર કરીએ છીએ કે જો આ જ વચનો એ દૈહિક બાપની આગળ જઈને જેણે એના બાપની વિરુદ્ધ જરા પણ ગુનો કર્યો હોય કે બાપને ન ગમે એવું કર્યું હોય અને જઈને એની પાસે આ વચનો કહે તો તેનો બાપ કેટલો બધો ખુશ થશે। દાઉદ પ્રમાણે કહે છે, હે દેવ તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂસી નાખ, મારા અન્યાયથી મને ભૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર, કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે। તારી હા તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે, જેથી જ્યારે તું બોલે ત્યારે તું ન્યાય ઠરે અને તું ન્યાય કરે ત્યારે તું નિર્દોષ ઠરે। હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો, અંતઃકરણની સત્યતા માગે છે અને મારા હૃદયને તું જ્ઞાન શીખવીશ, જુફાથી મને જોજે એટલે હું શુદ્ધ થઈશ, મને નવાળ તો હું હિમ કરતા ધોળો થઈશ। હે દેવ મારા માં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ કર। આ દાઉદ રાજા જ્યારે એના બાપ યહોવાની પાસે જાય છે અને જ્યારે એને એના પાપનું પ્રશ્ચાતાપ થાય છે અને જે પ્રાર્થના એના બાપને કરે છે યહોવા બાપને કરે છે, એ જાતની એટીટ્યુડ જો આપણે રાખી અને આપણા બાપની પાસે જઈએ તો આપણો બાપ જે દૈહિક બાપ છે તે આપણને માફ કરીને તેની બાહોમાં લઈ લેશે, એ કેટલું બધું સત્યતા ભરેલું વાત છે। મને યાદ આવે છે ગ્રે લોડી એ કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા બાપા એ મરી ગયા અને મારી મા અને મારા બાપા કહે છે એ કાયમના માટે ઝઘડતા હતા, મારા પિતાને સવાર સાંજ દારૂ વગર બીજું કંઈ જ ન આવે અને સવાર થાય અને સાંજ થાય અને વિભસ્ત બાપો મારી માને કે મને કે, અને કહે છે હું એક પોસ્ટર તાલીમમાંથી બીજા પોસ્ટર તાલીમમાં બીજા પોસ્ટર તાલીમમાંથી ત્રીજા પોસ્ટર તાલીમમાં એમ કરતા મેં કહે છે 5-6 પોસ્ટર હાઉસમાં ત્યાં આગળ મેં મારું બાળપણ ત્યાં આગળ ગુજાર્યું। જગત પ્રત્યે મારા પિતા પ્રત્યે મારી મા પ્રત્યે મને એટલી બધી નફરત હતી કે હું નફરત એ દર્શાવી શકું નહીં, અને કહે છે એક દિવસ એવો આવ્યો અને કહે છે મેં પ્રભુનો અંગીકાર કર્યો અને પ્રભુનો અંગીકાર કર્યા પછી એ પ્રભુનો સેવક બન્યો સેવક બન્યો ત્યારે હાર્વેસ્ટ એ જે ક્રુસેડ છે, હાર્વેસ્ટર છે કેલિફોર્નિયા ની અંદર, એનો એ એક મોટામાં મોટો ત્યાં ગાડી સેવક બન્યો. અને ત્યાર પછી એને વિચાર કર્યો કે હું કેવી રીતે મારા ફાધર કે જેને ઓળખતો નથી ત્યારે ક્યાં છે એને શોધી કાઢું અને એની માફી માગું. અને કહે છે એ ફરતો ફરતો કહે છે, એ કહે છે એક ઈમેલ કરીને બીજા કોઈને પૂછે અને બીજાને ઈમેલ કરીને બીજાને પૂછે. અને જ્યારે એને ખબર પડી કે એના ફાધર ન્યૂ જર્સીમાં રહે છે ત્યારે કહે છે એના ફાધરની પાસે જઈ અને એને કહે છે બેટીને એને માફી માગી કે પિતા મારા બાળપણના જે કંઈ પાપ છે તેની મને માફી આપો. અને ત્યાં મને ભેટ્યા અને પુષ્કળ રડ્યા. અને નવાઈની વાત તો એ છે કે એનો બાપ કે જે અત્યાર સુધી પ્રભુ શ્રી કૃષ્ણને જાણતો નથી એણે પ્રભુ શ્રી કૃષ્ણે પોતાનું જીવન આપી દીધું. આ માફી અને જે સારો પુત્ર છે એના લક્ષણનું ત્યાં પરિણામ છે. પિતાઓ તમે તમારા બાળકો પર પ્રેમ કરો એ બહુ જ અગત્યનું છે, બહુ જ જરૂર છે. પણ બાળકો તમે તમારા મા બાપની પર પ્રેમ કરો એ પણ બહુ જ અગત્યનું છે. અને જ્યારે માતા પિતા અને બાળક એ જ્યારે એક થઈને રહે છે ત્યારે આકાશમાં પુષ્કળ આનંદ થાય છે. હમણાં આપણે વાંચ્યું 103 અધ્યાય ગીત શાસ્ત્ર 127 અધ્યાયમાં આપણે વાંચ્યું, ત્યાં આગળ આ પ્રમાણે કહે છે, જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે, જો યહોવા નગરનું રક્ષણ કરે તો તેનું ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે, તારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ પેટીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે તે પોતાના વાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના ફરજન તો તેના તરફનું પ્રતિદાન છે. છોકરા તો યહોવાનું આપેલું ધન છે. આ યહોવાએ આપેલું ધન તમે કઈ રીતે એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે મૂકો છો એ તમે વિચાર કરો. જ્યારે મારી પાસે પૈસા હોય અને મારે પૈસા ઇન્વેસ્ટ કરવા હોય તો હું કેટલા બધા બ્રોકરોને મળું, કેટલું રિસર્ચ કરું અને ત્યાર પછી હું મારા પૈસા મૂકું. પણ ઈશ્વરે આપણા ઘરની અંદર દીકરા અને દીકરાનું ધન આપ્યું છે, એને આપણે કેવી રીતે ઇન્વેસ્ટ કરીએ છીએ એ બહુ જરૂરી છે. કારણ કે જે રીતે તમે આ બાળકને ઉછેરશો તે જ રીતે એ તમને તેના ફળ અને તેનું કે છે વ્યાજ આપનાર છે. અને એ ચીજ કરીને બહુ જ અજાયબ રીતે પ્રભુનો સેવક મૂસા ત્યાં આગળ આપણને કહે છે કેવી રીતે તમે આ બાળકોની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ કરશો. તો ત્યાં આગળ પુનર્નિયમ 6 અધ્યાય અને 4-9 કલમ આ પ્રમાણે કહે છે, હે ઇસ્રાયલ સાંભળ, યહોવા આપણો દેવ તે ક્રોધ દેવ છે, અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા પૂરા મનથી તથા પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે, અને તું ખંતી તારા છોકરાને શીખવ, અને જ્યારે તું ઘરમાં બેઠો હોય, જ્યારે તું રસ્તે ચાલતો હોય, જ્યારે તું સૂ જાય ત્યારે ઊઠે ત્યારે તે વિશે વાત કર, અને તું તેઓને નિશાની તરીકે તારા હાથે પહેર, અને તારી આંખોની વચ્ચે તેઓને કપાળ ભૂષણ તરીકે રાખ, અને તું તેઓને તારા ઘરની બાશાખા ઉપર તથા દરવાજા ઉપર લખ. બાપા એ રવિવારની સવાર થઈ હોય 10 વાગ્યા સુધી ચર્ચમાં બેલ વાગતો હોય પણ તેઓ ઊંઘતા હોય, અને દીકરાને કહે કે જા સંદેશ પર મજા, સંદેશ પર મજા, એનો કોઈ અર્થ નથી. બાઇબલ કહે છે કે આજે હું તને એવું કહું છું કે તે તારા અંતઃકરણમાં તારા મનમાં તું તારા પૂરા બળથી પ્રીતિ કર તારા દેવ પર, અને આજે જે વચન હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે, અને તું ખંતી તારા છોકરાને શીખવ. જો કૂવામાં પાણી ન હોય તો હવાડામાં આવવાનું નથી. જો બાપ એ ચર્ચને ફક્ત એ રવિવારની એક કલાકની મીટિંગ જ માનતો હોય તો એમના બાળકો કદી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ફળ લાવના થનાર નથી. બાપે એ જવાબદારી છે કે પોતાના છોકરાને એ સારી રીતે શીખવે, અને તો જ આ છોકરાઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ફળ આપનાર છોકરાઓ બનશે. અને પુન નિયમ અને તેનો છઠ્ઠો અધ્યાય અને ચારથી નવમાં જે પ્રમાણે આપણે વાંચ્યું એ પ્રમાણે કહે છે, આપણે આપણા બાળકોને દરરોજ ખંતથી શીખવવું જોઈએ અને દરરોજ તેમની કાળજી લેવી જોઈએ. અને ત્યાર પછી પુન નિયમ 1:9-29 કલમમાં આ પ્રમાણે કહે છે, પુનનમ 1:29 કલમ ત્યાં આગળ આ પ્રમાણે કહે છે, તેમજ અરણ્યમાં પણ છેમ તમે જોયું કે તમે આ જગ્યાએ આવ્યા, ત્યાંથી આ સુધી આખે રસ્તે તમે ચાલ્યા, તેમ જેમ પિતા પોતાના પુત્રને ખેડે તેમ યહોવા તમારા દેવે તમને ખેડે લીધા છે. તે પ્રમાણે તો પણ આટલું બધું થયા છતાં તમે યહોવા તમારા દેવ પર ભરોસો રાખો નહીં. કદી છે ને એવું થઈ જાય કે તમારો દીકરો કે તમારી દીકરી એ કદાચ છે ને થાકી ગયા હોય, નિર્ગત થયા હોય, તો યહોવા પોતે તમારામાં અને મારામાંથી દાખલો લે છે કે આપણે આપણા બાળકોને ઉચકી અને ઘેર પર બેસાડી દઈએ. કોઈક વાર એવી સ્થિતિ થાય કે ઉડાવ દીકરાની જેમ એ બધી જ મિલકત લઈને ચાલ્યો ગયો હોય, તો ફરીથી આતુરતાથી એ દીકરાની રાહ જોઈએ અને જ્યારે દીકરો આવે ત્યારે ફરીથી એને આપણા ઘરની અંદર આપણે આશ્રય આપીએ. એ બહુ જરૂર છે. કે છે, છોરું કછોરું થાય પણ બાપ બાપ ન થાય, એ બહુ જ અગત્યની વસ્તુ છે. આપણા છોકરાને આપણે સારી શીખામણ આપીએ. અને જો તમે જુઓ તો પ્રભુ આ વાનાઓ તેના સેવકોની મારફતે તેની પવિત્ર પ્રેરણાની મારફતે લખવામાં આવે એટલું જ નહીં, પણ યહોવા બાપે પણ આ પ્રમાણે કહ્યું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે કે છે દૂતોની મારફતે, ગાબ્રિયેલ દૂતની મારફતે કે છે મરિયમે ખબર આપી કે તને દીકરો થશે, યુસુફને કહ્યું કે તું ભીષ્ણ, ભરવાડને કહ્યું કે તમારે સારું એક થાનાર એટલે ખ્રિસ્ત જન્મ્યો છે. યહોવાએ કોઈ જગ્યાએ ડાયરેક્ટલી એના પુત્રના માટે કંઈ જ કર્યું નથી. પણ તમે જુઓ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બરાબર 30 વર્ષના થયા અને પ્રભુ જ્યારે એ કામ માટે એમને જવાનું હતું, જે સેવા આ જગતમાં તેમણે કરવાની હતી એ સેવાને કરવાને માટે જ્યારે તેઓ બહાર આવે છે અને યર્ડનના કિનારે જ્યારે કહે છે બાપ્ટિસ્ટ મળે છે અને પ્રભુનું કામ એ શરૂ કરે છે, ત્યારે આકાશમાંથી ત્યાં ગાડી યહોવા પુકારી ઉઠે છે કે આ મારો વાલો દીકરો છે. અત્યાર સુધી કોઈ વાર તમે યહોવાની વાણી પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે વાપરી નથી, પણ યહોવા બાપને ખબર છે કે હવે સમય આવ્યો છે મારું કામ કરવા માટે, ત્યારે એ કહે છે આકાશ સુધી પોકારે છે કે આ મારો વાલો દીકરો છે, એના ઉપર હું પ્રસન્ન છું. પ્રભુ તેના સારા કામ માટે એને તૈયારી કરે છે, એને હૂંફ આપે છે, એને પ્રેરણા આપે છે, એને ધગસ આપે છે, એની સાથે રહે છે અને પવિત્ર આત્માની મારફતે ઈશ્વર તેની સંગાતે રહે છે. અને જય જેવા કામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 3 વર્ષનું કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભની વધારે ને વધારે નજીક આવીને ઉભા રહે છે અને ત્યારે કોઈ જ કેળો દેખાતો નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જુએ છે કે મારી સામે એ વધસ્તંભ પડેલો છે, એ જુએ છે કે એ વધસ્તંભની ઉપર પોતાનું બલિદાન આપવાનો છે, ત્યારે કહે છે પ્રભુ એને પ્રેરણા આપે છે. યહોવા બાપ કહે છે એને રૂપાંતરના પહાડ પર લઈ જાય છે અને મૂસા અને એલિયાની સાથેની મુલાકાત કરાવે છે. મૂસા એ તને કહે છે તારો માર્ગ કહે છે શોધવાને માટે મૂસાની જેમ યહોવા તને મદદ કરશે. એલિયાને ત્યાં મોકલે છે આગ અને પવિત્ર આત્માથી તે તારી સાથે રહેશે, તું ગભરાઈશ નહીં, એ વધસ્તંભ મેં તારી આગળ ઉચકીને ચાલ્યો છું, તું ગભરાઈશ ન, પ્રેરણા આપે છે, હિંમત આપે છે પોતાના દીકરાને, કારણ કે એ બહુ જરૂરી હતી. આપણે દૈહિક મા બાપ તરીકે, દૈહિક પિતા તરીકે કદાચ કોઈ વાર આપણી પાસે એવો સમય ન હોય કે ઘડી ઘડી જઈને આપણા દીકરાને આપણે પ્રોત્સાહન આપીએ, પણ જ્યારે આપણા દીકરાને ને આપણી દીકરીને આપણી જરૂર છે ત્યારે આપણે ત્યાં દોડી જઈએ, તેની મદદ કરીએ, તેને પ્રોત્સાહન આપીએ, તેને પ્રભુને ગમ આપણે લાવીએ, એ બહુ જ અગત્યની વાત છે. અને આજે હું તમને કહું કે આજે પ્રભુનો આપણા આભાર માનીએ છીએ કે આ જગતની અંદર અને ખાસ કરીને આપણા ચર્ચની અંદર આપણને એવા સુંદર વિશ્વાસુ ખ્રિસ્તી બાપ આપ્યા છે કે જેઓએ આપણને પ્રભુના માર્ગની અંદર દોરી ગયા છે. હમણાં જ આપણે સાંભળ્યું બે પુસ્તક ભણેલા એ ગામડાના વૃદ્ધ માણસે બાઇબલ ખરીદીને પોતાના દીકરા અને પોતાની દીકરીને એ કહે છે પ્રભુના માર્ગ મળી આવે. હું જ્યારે મારા બાપાનો વિચાર કરું છું ત્યારે મારા બાપા એ સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. અને હું તમને કહું કે જ્યારે મારી એવી મુશ્કેલી હતી કે હું શું કરીશ મારા જીવનમાં, 12મી 24મી પાસ થયા પછી હું ક્યાં જઈશ, મારા બાપા સવાર પ્રાર્થના કરતા હતા અને પ્રભુને વિનંતી કરતા હતા કે મારા દીકરાને માટે માર્ગ તૈયાર કરો. અને જ્યારે હોસ્પિટલની અંદર આ અમેરિકન બાઈની પાસે જઈને કહે છે કે મારા દીકરાને લેબની અંદર એડમિશન આપ, અને આ બાઈ મારી સામે જોવે છે, મને ઇંગ્લિશ બોલતા આવડતું નથી, હું ગુજરાતી બરાબર વાંચી શકતો નથી, અને આ અમેરિકન બાઈ મારી સામે જોઈ મિસ ગેલેગર અને એ પોતાનું મોડું ફેરવી લે છે. હું ઘરે આવીને મારા બાપાને કહું છું કે બાપા મહેરબાની કરીને મને મજૂરીનું કામ છોડો, શોધી લેવા દો. અને કહે છે ના દીકરા, વિશ્વાસ રાખ, હું પ્રાર્થના કરું છું. એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો, સતત એમણે કહે છે કે 30 દિવસ સુધી મિસ ગેલેગરના ત્યાં ઓફિસની આગળ એક પણ દિવસ એવો ન જાય કે ન ગયા હોય. અને ત્યાં આગળ એમની એક જ રિક્વેસ્ટ હતી, મારા દીકરાને તું એડમિશન આપ. અને આ ભાઈ કહે છે, કાલ થઈને કહે છે સારું તું કાલે તારા દીકરાને લઈને આવો, મને એડમિશન આપ્યું. અને પ્રભુનો હું આભાર માનું છું કે આજે હું કઈ જે કઈ છું એ મારા બાપાની પ્રાર્થના અને પ્રભુ પરનો વિશ્વાસ અને એમની જે મારા માટે લાગણી હતી અને મને જે ઊંચો કરવાની એમનામાં જે પ્રેરણા હતી એ પ્રેરણાને લઈને ઈશ્વર આજે મને અહીં લઈ આવ્યો છે. અને હું એવા મારા પિતાનો અને મારા ભાઈઓના પિતાનો કે જેઓ પ્રાર્થનામાં પોતાના દીકરાને દીકરીઓ માટે પ્રેમ કરે છે તેના માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. અને જેઓ આવા પિતાઓ તરીકે આજે તમારી ફરજ છે કે તમે તમારા બાળકો પ્રેમ કરો, તેમને પુષ્કળ આશ્વાસન આપો, પુષ્કળ પ્રેરણા આપો. અને દીકરાઓ અને દીકરીઓને વિનંતી કરું છું કે તમે તમારા મા બાપને માન આપો. અને પિતાઓ તરીકે બીજી એક તમને સલાહ આપું છું, તમારા દીકરા અને દીકરોને છીડવો નહીં, પણ તેમને જ્ઞાનમાં પ્રભુના જ્ઞાનની અંદર પ્રભુના વચનની અંદર તેમને દોરી જાઓ. અને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તું કહે છે આ દેશ પામવાને માટે પ્રભુ ત્યાં લઈ આવ્યો છે, એમાં તારું ભલું થાય અને એમાં તું દીર્ઘાયુષ્ય પામે તે માટે તારી માનું તથા તારા પિતાનું સન્માન કર. અને આજે મા બાપ તરીકે હું તમને સલાહ આપું છું, તમારા બાળકોને છીડવો નહીં. બાળકોને હું આજે સલાહ આપું છું કે તમારા મા અને બાપનું સન્માન કરો. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. આપણે ઊભા થઈએ અને ઈશ્વરની શીખેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ. ઓ આકાશ મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર, તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની મારી રોટલી આજને આપો, જેમ અરુણને માફ કરે છે તેમ અરુણને માફ કરો, અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી સુખો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળથી તમારા. આમેન. હવે આપણા પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત આપણી ઉપર અને આ જગતના દરેક ખ્રિસ્તી બાપા ઉપર આશીર્વાદ સર્વકાળ સુધી રહી દો. આમેન. ના.